પ્રવચન નંબર 628 તારીખ 27/5/96 75 પૂજ્ય ભાઈશ્રીની 87મી જન્મજયંતિ જૂનાગઢ.
ગૌરવ કરીને તેને અવતાર કરો એમ મૂળ માનવી જે પ્રશ્ન કર્યો છે શુદ્ધાત્માનો, તો એ ભવ્ય આત્મા સાંભળ, એ શુદ્ધાત્મામાં ધર્મ એટલે એ પુરુષના નિશા પુરુષાંતિમાં એ ધર્મ પુરુષાંત શિખાયું સ્થાન સુધીના ભાવો પરિણામો એ શુદ્ધાત્માનો નથી. અને સાતમા પુરુષાંત સુદુપયોગ થી માનીને ભગવાન શુદ્ધ ઉપયોગ અને શુદ્ધાંતિ ગઈ હતી. સાતમા પુરુષાંતમાં એક નો સુદુપયોગ છે સાતમા ના બીજા ભાગ છે આઠમાંથી આઠ નવ આઠ, એ સુદુપયોગ છે કે જે સાક્ષાત મોક્ષનું કારણ છે અસમ્રષ્ટા, એ મોક્ષના કારણનો ભગવાન આત્મામાં અભાવ છે. બંધના કારણનો તો અભાવ છે, પણ મોક્ષના કારણો છે અસમ્રષ્ટા સાક્ષાત મોક્ષનું કારણ. અંકું પાંચમું ને છઠ્ઠું પરંપરા કારણ છે આત્માથી સાત્માના બીજા ભાગ પ્રસ્થાન અને સાથી છે એ ભાગ કરી છે કે સાત્માનો શેરી સંમુખ થઈ અને જે સુદુપયોગ ધારાવા એ શુદ્ધ આત્માને જાણ્યા કરે અનુભવ કરે એમાં લીન થાય તો એની અંતર્ભુક્તિ અંદર કેવો જ્ઞાનની પ્રાપ્તિ થાય. એવી જે દશાઓ છે બે પ્રકારની પ્રમત પ્રમત પર્યાયો છે, દશા છે, હાલત છે, એ પરિણામમાં બધા ભાવો છે. અપ્રમર્થના ભાવો પરિણામમાં છે, પર્યાયમાં છે, દશામાં છે, પણ જીવ તત્વમાં એ નથી. આવો જીવ તત્વ તે ગયો નથી, સંસારી જાણવાની જીજ્ઞાસા છે. મને તારો ભાવ જોઈને મને કહેવાનો ભાવ થઈ શકાય, તારી જીજ્ઞાસા જોઈએ મને આ જે ભાવ થઈ ગયો છે બધું કહી દઉં. હું હવે કઈ બાકી રાખીશ નહીં જે કેવળી નેતૃત્વની પરંપરામાં મને જે આત્માનો મને આત્માનો અનુભવ કેવું થાય એ બે પ્રકારના બોધ મને પરંપરામાં મળ્યા અને સાક્ષાત આત્માનો અનુભવ કરીને એને સીધી કરી છે એ વાત તે પૂછી છે. આજે એ હું તને કહું છું, આ તારા જેવા વ્યક્ત કરનારો ખૂબ ભીલો જ હોય છે. બાકી આઠ કર્મો કે બંધાય કે છૂટે એની સ્થિતિ શું મૂળસ્થાનના ભેદો શું લોકનું સ્વરૂપ શું એવા પ્રશ્નો બંધારા તો ઘણા મળે, પણ તે તો પ્રેરણ જે પ્રશ્ન પૂછો છે એ મને બહુ પ્રિય છે. જે મને પ્રિય હોય એ કોઈ પૂછે તો ખરા સુધર રૂપે આપી કઈ બાકી રાખે હું વધુ કઈ લઈશ તો કોઈ મારાથી આગળ લઈ છે એમ જ્ઞાનને હતું હજુ કહું છું સાંભળજે એક ચીતે સાંભળજે કે અત્યાર સુધી સાંભળેલું અને જે નય નિક્ષેપના વિકલ્પો અને તે ગ્રહણ કરી રહ્યા છે એને એક બાજુ મૂકી દે છે. હું મૂળ આત્માના સ્વભાવની વાત પૂછી છે અને મૂળ આત્માના સ્વભાવની વાત હું કહેવા માંગુ છું અને એ શુદ્ધ આત્મા પ્રત્યક્ષ કેમ થાય એવો તારો છે. એ પૂછવું નથી કે પરોક્ષ ને પ્રત્યક્ષ, પ્રત્યક્ષ કેમ થાય એ તારો પ્રશ્ન છે. આત્મા બનતા સુધી તો સાંભળતા સાંભળતા અને તારા જિજ્ઞાસા એમ જાણે છે કે હું ગુરુ નહીં કહું માંગવું માંગીએ, પણ કદાચ તું ન કામો હો તો આ વાતનું કોઈ કઈક તને જરૂર પામે છે. આ શુદ્ધાત્માને પામવાની આમાં વિધિ આ બધું કરતા અને અનાદિ આ પ્રશ્ન હું જીવે પ્રશ્ન પૂછ્યો છે, જ્ઞાનીએ પ્રશ્ન થી પૂછ્યો. આ જેને આત્માનો અનુભવ થયો નથી એવા અજ્ઞાની પ્રાણીનો આ પ્રશ્ન છે, પણ કોઈ કુદરતી એની ફળ એની પાકી નીચે એની યોગ્યતા એની પાકી છે કે પ્રશ્ન એવો કેવો છે કે પ્રભુ શુદ્ધાત્માનો સ્વરૂપ કેવો છે કે જે મને એના અનુભવમાં આવે એને એનો ઉત્તર નથી. અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ એક શુદ્ધાત્મા છે એના જેવું જે નીચે નિરાવરણ એક પ્રત્યેક નહીં અવિનશ્વર શુદ્ધ પરમ પારણાને જેવું લક્ષણ છે એવો નીચ પરમાત્મા ઉત્પુરની વાત તે પૂછી પૂછી છે એટલે મને કહેવાનો ભાવ હોય. કોઈ પૂછે ત્યારે મને મન વધે થયું તો તે પર્યાયો વાંચતો નથી. પર્યાયો પર્યાયો ભલે હો પણ નાશ પણ ખરે અનિત્ય સાથે એવી જે પ્રવક્તા પ્રવૃત્તિને થાવો એ ભગવાન પરમાત્મા પ્રભુના નથી, જે પ્રભુમાં નથી. જીવ પ્રભુનું સ્વરૂપ જ આપણું મૂળ થઈ ગયું છે અત્યારે તો એ વાત કુદરતી આ પરોપકારી પૂર્વના પ્રતાપે આ વાત બહાર આવી છે અને ઘણાજીઓ એ સાંભળે છે. કોઈ કોઈ એનું ગુરુ કરી પણ લઈ કેટલાક પહેલા કહે છે અને હજી પણ ગુરુ કરીને જશે એવી કથા છે. એ એક દૃઢ પ્રકાર ને જે જ્ઞાન છે તો તે છે ત્રણ ભાગમાં અપ્રમત સર્વસ્વૃતિ એક નાયક ભાવ છે અને એ રીત શુદ્ધ થતા આ રીતે આત્મા શુદ્ધ છે. શુદ્ધ થશે એમ નહીં, આત્મા શુદ્ધ છે. ક્ષણિકાળ છે એને છે એ છે છે એનું સાધનું તેમાં પ્રવર્તન કરતાઓ નથી. ભૂતકાળની કોઈ પર્યાય એમાં નથી અને ભાવિની સાધકની મર્યાદ એમાં નથી અને સાધ્યની જે સિદ્ધિ થાય કેવું જ્ઞાન મોક્ષ તેવા બંધ મોક્ષના પરિણામથી આત્મા રહે છે. હવે એવો જ આત્મા કેમ જણાય કે એને જે જ્ઞાન ફેંકો છે જે જાણવામાં આવ્યો તે અનુભવમાં પણ કઈ જાય એમ કે એનો કારણ હોય જે નાયક ભાવ છે તે જે છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી એ રીતે એને શુદ્ધ કરે છે. વળી જે બીજો ભાગ પહેલા ભાગમાં એ કહ્યું કે આનું આત્માનું સ્વરૂપ રહેલું છે તો લક્ષમાં લે, પછી બીજા ભાગમાં એ કહે છે કે જે વળી જે નાયક પણ જણાય એ કર્મના બંધવાળો જણાતો નથી, રાગવાળો જણાતો નથી, પર્યાયમાં પણ જણાતો નથી. એવો શુદ્ધ આત્મા પ્રથમ તારા લક્ષમાં ધ્યેયમાં લે અને જો ધ્યેય બરાબર તારા જ્ઞાનમાં આવી ગયું તો જ્ઞાતા ધ્યાનને ધ્યેયને ફેરતા થઈ અનુભવ થશે. પણ ધ્યેય જેમ થાય છે એમ ભ્રેક થાય ત્યારે ઉભો થાય છે. એકલા ધ્યેયમાં કે ધ્યેય વિકલ્પમાં કે ધ્યેયની ધારણામાં ઉભો નથી. નાયકને જણાવ્યો છે અને જણાશે, હમણાં જણાશે અને જણાઈ શકશે. તને જણાશે અને જે જણાયો તે તને પ્રત્યક્ષ થશે. એ તો તે જ છે, બીજો કોઈ નથી. જે પોતે પોતાથી સીધો હતી અને ભાઈ આત્માના અનુભવથી ધર્મની શરૂઆત છે. કોઈ ક્રિયાકાંડથી ધર્મની શરૂઆત નથી. આ વાત કોઈ વાળાની નથી. વસ્તુનો સ્વભાવ એવો છે કે જેવો સ્વભાવ છે એવો લગીમાં આવે ત્યારે અનુભવ થાય, અનુભવ થાય ત્યારેથી એને ધર્મની શરૂઆત થાય. જે પોતે પોતાથી સીધો હતી અનાથી એનું સ્વયં સીધો કોઈ બનાવેલો ક્યાં કે કોઈનું કાર્ય ક્યાં પોતે પોતાથી આપોઆપ સ્વયંથી હોવાથી ભૂલથી ઉત્પન્ન થયો ગયો હોવાથી અનાથી સત્તાનો છે. અનાથીનો ભગવાન પરમાત્મા રખડે છે તે આત્મા નથી. એ રખડે છે એની જોડે તે રહેલો છે એ સુધાર્થમાં છે કે રખડવાની બેન છે. રખડવાના અનુભવમાં નથી, આત્મા કારકિર્દીમાં રહેતો નથી. એની અવસ્થામાં રખડવાડ છે, એ અવસ્થાથી તો આત્મા બેન છે તો કેવું સમજ. નિત્ય ઉદ્યોગરૂપ હંમેશા, નિત્ય એટલે હંમેશા ઉદ્યોગરૂપ અને પ્રગટ છે અને છે. પ્રગટ હોય એ ધ્યાનનું ધ્યેય થાય અને પ્રગટ હોય એ જ્ઞાનનું ધ્યેય થાય. માટે નિત્ય ઉદ્યોગરૂપ હોવાથી, હવાથી નહીં પણ ધણેકાળ હોવાથી ક્ષણિક નથી, અનિત્ય નથી. અનિત્ય કઈ છે? નાશમાન. જે નાશમાન છે તેને પરમાત્મા નિરંત નાશ નેમિના પ્રભુના જીવતની માતો એવાયું છે કે જે પ્રમત પર્મ પ્રશાઓ નાશમાન છે તે આત્મા નથી, અનાત્મા છે. અથવા તો આગળ વધીને કહીએ તો એ અવસ્થુ જે વસ્તુ નથી, જેમાં અનંતનું વસેલા હોય એને વસ્તુ જોવામાં આવે. પ્રભુ અહીંયા આવ્યા રાજેશમજીના લગ્ન કરવા માટે સાથે, પણ પાછા કરીને એ તો નિર્ણય થયા, પ્રાર્થના કરીને પરમાત્મા મળ્યા. કયું દિવસે આહારની ઈચ્છા થઈ આહાર લેવા નીકળે છે તો એક રાજાએ આહાર આપ્યો, એમ પછી રાજાએ વિચાર્યું, પછી ધ્યાનમાં મંદિર હતા. 56મે દિવસે એને સુધો ધ્યાનની શ્રેણી આપતા દેવજ્ઞાનનો ભક્ત હતો અને પછી દિવસની જીતે છે. એમાં આ દિવસની માતા આવી એ દિવસની આ ક્ષેત્રમાં ખુશી છો. આ એની નિર્માણ ભૂમિ છે, આપણે એની નિર્માણ ભૂમિમાં આવ્યા છીએ. નિર્માણ ભૂમિમાં આવીને શક્તિ ગાતાનો મંત્ર ધ્યાનમાં આવે તો નિર્વાણ પરની પ્રાપ્તિ થાય. નીચે ઉદ્યોગ હોવાની ઘણી અને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે, પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. અંધારું નથી આત્મામાં, અજ્ઞાનમાં અંધારું છે, પણ ભગવાન આત્મા સરળ જ્ઞાન આનંદનો કુંજ છે. એ તો જ્યોતિ છે, જ્યોતિમાં ભેદ ન હોય એવો જ એક નાયક એક ભાવ છે. જો આત્મા એક રૂપે છે, આત્મા અનેક રૂપે થયો નથી. આત્મા મનુષ્ય થઈ ગયો, દેવ થઈ ગયો, નારકી થઈ ગયો, આત્મા ઉપાડું એક રૂપ છોડીને અનેક રૂપે થતો નથી. બહુ રૂપે નથી આત્મા, અનેક પ્રકારના બાળ આવે છે. તે પર્યાયના ધર્મો છે. હવે મૂળ વાત કરીને પછી સંસારની સ્થિતિનું વર્ણન કરતા કહે છે કે તે સંસારની અવસ્થામાં એટલે પર્યાયની અવસ્થાને જોતા, પર્યાય ધર્મને જોતા અનાદિ પર્યાયની ધર્મ આત્માને અનાદિ કાળથી અજ્ઞાન છે. અજ્ઞાનના નિમિત્તે કર્મનો બંધ સંયોગ થયો છે. આત્માને સંયોગ થયો છે કર્મનો. કર્મનો બંધ એટલે દ્રવ્યના નથી, બંધ થાય છે એ છૂટે છે કે પર્યાયમાં થાય છે. આત્મા બંધાતો નથી માટે આપણા સંતો પણ નથી. જગતના જીવો એમ કહે છે કે આત્મા કર્મથી બંધાય છે અને પછી કર્મથી છૂટી જાય છે, એને આત્માની પડ નથી. બંધન મોક્ષ તે પરિણામના ધર્મો છે. ભગવાન આત્મા સ્વીકારી કરીને સામાન્ય તે બંધાતો નથી અને રોકાતો પણ એ તો મુક્ત છે. ટીકા જે ત્રિકાળ મુક્ત હોય એને બંધ ન હોય અને બંધાય છે એને મુકાય છે તે જીવતો નથી. એ ક્રમત અપ્રમણની દશાઓ છે. પર્યાયના ધર્મો છે, પર્યાયના સ્વભાવ છે. જીવનો નહીં કોઈ કાળે આયુષ કર્મ જીવને બંધાણું નથી, અત્યારે બંધાતું નથી ને ભવિષ્યમાં બંધાશે નહીં. વિકાર મુક્ત પરમાત્મા અત્યારે વિરાજમાન છે અને દ્રષ્ટિમાં લે તો અત્યારે એવો અનુભવ થાય. આ કાળે જૂના કર્મનો થાય એવી આ છે. જાતો જોતા પહેલા તે સંસારની અવસ્થામાં થયું. ગ્રહની વાત નથી, હવે અવસ્થાની વાત છે. અનાદી મન પર્યાયની અપેક્ષા શિવજીની જેમ દૂધ અને પાણીની જે પાત્રો સાત્યા હોય છે એવી રીતે ચૈતન્ય મૂર્તિ આત્મા અને આ કર્મ એ દૂધ અને પાણીની જેમ શિવજીની જેમ સાથે એક રૂપ હોવા છતાં સંયોગથી જોતા એક રૂપ દેખાય છે, પણ સ્વભાવથી જોતા એ કર્મ ભિન્ન છે અને આત્મા ભિન્ન છે. એ વખતે હવે કહે છે કે અવસ્થાથી જોતા કર્મનો પક્ષ છે અને ક્ષીણ એ કેમ દેખાય છે, ઉપર સુધી જોતા દેખાય છે. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો પર્યાયથી નડ્યો તમે આત્માને દ્રવ્ય સ્વભાવથી જુઓ તો શું છે? તો દૂરત કસાઈ ના કોઈ વિચિત્રના વચ્ચે પ્રવર્તા જૂના કર્મનો ઉદય છે અને એમાં પર્યાય જોડાય છે. આત્મા જોડાતો નથી. ભોગ કર્મમાં પ્રસંગો કર્મો છે, કાર્યક્રમો પરમાત્મા એમાં જોડાતો નથી. પરિણામ પરિરૂપ પરિણામ એમાં જોડાય છે અને એમાં પ્રવર્તા જે પુષ્પાત્મા ઉત્પન્ન કરનાર નિમિત્ત હોય પુરુષ પ્રકૃતિને પાપ પ્રકૃતિ જેવું બંધાય છે. નવી કર્મની પ્રતિ
સમસ્ત અન્ય દ્રવ્યના ભાવ જો આ
મોરી અને દૃષ્ટાંત આપે છે. બળવા યોગ પદાર્થને આધારે ગાયના આધારે કવાથી અગ્નિને દહન બાળનાર કહેવાય છે. અગ્નિ છે લાકડા છાણીને બાળે છે એમ વ્યવહારી એનો કહે છે. પણ વ્યવહારી જેનો કહે છે એ છે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યને બાળી નાખે એમ નથી. અરે એક દ્રવ્ય બીજા દ્રવ્યના બળવામાં અગ્નિ નિમિત્ત પણ નથી. ક્યાં લઈ જવું છે કે સવામાં લાકડાને ભાવ દીધો અગ્નિને પણ ભાવ દીધો. જે લાકડું ખરું હતું એની અવસ્થા ખરી હતી. એની કામ પાકો છે જન્મ ક્ષણ જીત પર્યાયનો વ્યય અને ઉષ્ણ પર્યાયનો ઉત્પાદ એના જે એમાં થાય છે એમાં થાય એમાં થાય એમાં થાય ત્યાં થાય ત્યારે અગ્નિને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. એ તો સમજતો નથી એને નિમિત્તનું જ્ઞાન કરાવે છે. જે સમજી ગયો કે કુદરતના પરિણામ ઉદ્ગમથી થાય છે. અરે કુદરતના પરિણામ ઉદ્ગમ કરી રીતે થતા નથી ભાઈ. પાંચ સૂત્રો છે આ. તે પછી કેટલીક ગાથાઓની છપાવી છે એની લાણી તરીકે ગાથાઓની લાણી સંતોની વાણી છપાવી છે અને આપી દીધું બધા. પછી અધ્યયન કરજો. આજે તો ફક્ત એક છઠ્ઠી ગાથાનું સ્વાધ્યાય અને છેલ્લે 373 82 દસ ગાથાનું સ્વાધ્યાય કરવાનું ભાવાય. વળી દાહેના આશ્રય થવાથી અગ્નિને દહન કહેવાય છે. દહન કરવામાં આવે છે કે અગ્નિ છાણાને બાળે લાકડાને બાળે એક દ્રવ બીજા દ્રવ્ય પર્યાય કરે. અહીંથી શુક્ર કાઢી ક્યાં નાખે એવું લાગ્યું છે કે લાકડાની સ્વતંત્ર પર્યાય જે ઠંડી હતી ઉષ્ણ રૂપે પડે ત્યારે અગ્નિને નિમિત્ત માત્ર કહેવામાં આવે. એ પણ કેવું પડે છે ખરેખર તો એમાં નિમિત્તે પણ નિર્પેક્ષ પડે છે. અને એના ત્યાં એની પર્યાયવાદી ઉપર કહ્યું કે લાકડા નામના દ્રવ્યથી પણ નહીં. ગૃહસભ્યો લાકડું કહ્યું કે મોટું થાય એ તો અગ્નિ નોતી ને માટે મોટું હશે એમ કાર કરે ને. અગ્નિ આવે તો બળે ને. અરે ભાઈ તારી નક્કી ક્યાં છે? અગ્નિથી લાકડું પડે છે પેટ્રોલથી મોટું આવે છે. રોટલો ન ઉતરે એટલે ઉતારો વખતે અમર છે. આ જૈન દર્શનને ઉભાડો છે. બે દ્રવ્ય સત સ્વતંત્ર છે. દ્રવ્યમાં દ્રવ્ય સત કુ સત્ય પર્યાય પણ સત કહે વળી કાયના કાયે અગ્નિને દહન કહેવાય છે તો પણ કાયને પ્રસન્નતા થઈ નથી. બાળે છે લાકડાને માટે અગ્નિ મૂકો છે એમ નથી. એ અગ્નિને સમજતો નથી. એને સમજાવવા માટે અગ્નિ કોને કહેવાય એને દેખરેખ કરીને સમજાવે છે. એ સુગુરુ દ્વારાથી એ લાકડા છાણને બાળે છે અગ્નિ. પછી એટલું સમજી ગયો પછી એનાથી વધારે કે સૂત્ર કે સૂત્ર છે અગ્નિ લાકડું નીકળી ગયું. બે દ્રવ્ય એકતા નીકળી ગઈ લાકડો તમે નીકળી ગયું. સૂત્ર છે અગ્નિ ભાઈ ઉષ્ણ કે અગ્નિ નથી. અગ્નિ તો અગ્નિ છે ને બે દેવા છે એ મકુરો આમાં છે. ડાયરેક્ટર થયેલ નથી. લાકડાને બાળે છે માટે અગ્નિને બાળનાર કહેવામાં આવે છે. વૃદ્ધારી પરાધીનતા અગ્નિને લાગુ હોતું નથી. કેવી રીતે કૃષ્ણ થાય, કેવી રીતે નિરાકાર થવાથી થઈ ગયા. કેવી રીતે નિરાકાર થવાથી જેમ દાયાકાર થવાથી અગ્નિને દહન કહેવાય છે કહેવાય છે તેમ કેવી રીતે દુનિયાકાર થવાથી અમારા શું એમાં પર દેવ છે, દેવનો વિવાદ જ્ઞાનમાં થાય છે. મોટર જણાય, દીકરા દીકરી જણાય, બધું જણાય, પ્રતિભા થાય છે જળકે જ્ઞાનની શ્રદ્ધામાં. એ કારણ કે કર્મના પરિણામનો જ્ઞાનની શ્રદ્ધામાં પ્રતિભા છે, કારણ પ્રતિભા સમજાય જણાય છે. એમ નતું કેવી રીતે નિરાકાર થવાથી, એટલે ભગવાનનો આત્મા છે ઉદનાયક ભાવ અનાધિયન, એમ અનાધિયન એનો ઉપયોગ પ્રગટ થાય છે, જ્ઞાન પ્રગટ થાય છે. એ સંવેજ્ઞાન પ્રગટ નથી થતું, વિદ્યાજ્ઞાન પ્રગટ નથી થતું, શુદ્ધ ઉપયોગ પ્રગટ થતો નથી, અશુદ્ધ ઉપયોગ પ્રગટ થતો નથી, માત્ર ઉપયોગ પ્રગટ થાય છે. ઉપયોગ એટલે જાળવાની ક્રિયા જેમાં થાય છે અને જેમાં સ્વપરનો પ્રતિભાવ થાય છે, સ્વપરને જાણે છે અને સ્વપર જણાય છે એમ ન લેવું. સ્વપરનો પ્રતિભાવ થાય છે દર્પણમાં, બહારના પદાર્થો પણ ઝડપે પ્રતિભાવ થાય અને એનું જે દળ છે એ પ્રેમમાં પ્રતિભાવ થાય છે એવી સ્વચ્છતા દર્પણ છે. એવી રીતે નિરાકાર થવાથી નિયોગ જ્ઞાનમાં તરીકે છે તે વખતે તે ભાવને ન્યાય પણ પ્રસિદ્ધ છે. જગત તે શું પ્રસિદ્ધ છે કે આ પરને જાણે છે તેને જાણનાર કહેવામાં આવે છે, લાકડાને બાળે તેને અગ્નિ કહેવામાં આવે છે. એ વાત જગત તે પ્રસિદ્ધ છે, પણ લાકડાને વસ્તુ નથી ને બાળકો નથી એ વાત જગત ને પ્રસિદ્ધ નથી, પણ એને પ્રસિદ્ધ છે એના દ્વારા એને અપ્રસિદ્ધ છે એ સમજાવી દેવું છે. એને પ્રસિદ્ધ છે કે આ આત્મા નાયક કોનું નામ કેવી કહેવાય કે આ બધાને જાણે એને જાણનાર કહેવામાં આત્મા તો જાણનાર છે. અમે જાણનાર કેમ જ માનીએ છીએ, અમે કરનાર કેમ માનતા નથી. જાણનાર 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 એ છે ભાઈ, તે જાણનાર કેટલો કર્યો, ક્યાંથી કર્યો એ બીજી વાત છે. આ બધાને જાણે છે માટે આત્મા જાણનાર જોઈને એ જગતને પ્રસિદ્ધ છે કે દેવના પ્રતિભાવ દ્વારા એને એમ થઈ ગયું છે કે દેવને જાણે છે, રાગને જાણે, શરીરને જાણે, આ પ્રતિભા જેવી એને જાણે છે, આ ગિરનાર જેવી એને જાણે છે. એ રીતે પ્રસિદ્ધ થઈ ગયું છે નાયકું, એ રીતે પ્રસિદ્ધ છે. તો પણ એને પ્રસિદ્ધ છે કે મેને જાણે માટે નાયક જાણનાર એ વાત એને પ્રસિદ્ધ છે. તો પણ આવું એને પ્રસિદ્ધ હોવા વખતે પણ જ્ઞાતા એને નથી, જ્ઞેથી જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જે વખતે ઉપયોગ પ્રગટ થાય છે તે વખતે તે સમયે આ દોષો કોઈનું સૂત્ર કહેવાય ને સૂત્ર જ્ઞાન જેવું સૂત્ર, આ જીવું સૂત્ર છે કે પરમાત્મા વિરાજમાન છે એની નકામાં સમયે સમયે ઉપયોગ પ્રગટ થાય છે. ઉપયોગ આત્માનું લક્ષણ છે. સંવેદના લક્ષણ કે વિદ્યાજ્ઞાન લક્ષણ કહેવું નથી, ઉપયોગ સામાન્ય ઘરની જેમ અપેક્ષા ના આવે ઉપયોગ પ્રગટ થાય અને એ ઉપયોગમાં સ્વજ્ઞને દેહનો પ્રતિભાવ થાય છે. એવી જ્ઞાન કાળ અવસ્થા વખતે
કારણ કે
હવે એનું કારણ આપે છે. અમારો લોજિક છે, ધારણા એવા સિવાય કે હું સમજે નહીં. એ તો કઈ કયું જ્ઞાન કરવા પર બધા કરે છે, એમાં નફરત નથી. પ્રશ્ન ઉપાસના કરવામાં આવે તો શું થાય? પેલા પાડા નો ઉપાસના નો કેવી ઉપાસના નો કેમ કરાયો હતો, બીજા પાડા નો ઉપાસના કેમ થાય બતાવે છે. ઉપાસના કરો, આરામ કરો. કારણ કે હવે કારણ બતાવે નિયાકાર અવસ્થામાં એ ગેના પ્રતિભાસના કાળે, એટલે ગેના જાણવાના કાળે નહીં, નેવના રાગના લોકાલોકના જાણવાના કાળે એમ નથી. નિયાકાર અવસ્થામાં એટલે નેવનો જયારે પ્રતિભાસ જ્ઞાનમાં અજ્ઞાનમાં થાય છે, નિયાકાર અવસ્થામાં પ્રતિકમણી સામે લાલ ફૂલ હોય ત્યારે એ લાલના પ્રતિભાસના કાળે એ લાલ થઈ ગયો છે કે સફેદ થઈ ગયો છે, એ તો સફેદ થઈ ગયો છે. એ જ રીતે જ્ઞાનના પ્રતિભાસે છે ત્યારે જ્ઞાન જઈને જાણતું નથી. એ વખતે ન્યાય જણાય છે, વધારે માલ કરવો છે, પણ સ્વીકાર કરવો નથી. પરોક્ષ માર્ગ પ્રદર્શ થઈ જાય, એ જ્ઞાની નહીં જણાય. અમને જણાય તો આનંદ આવો જોઈએ, સમય કરતું સંયમ જોઈએ. અરે આ સમય કરતું સવાલ એ બીજી છે ભાઈ, કામ સમય કરતું આવ્યું કે આવશે એ તૈયારી કરવા જેવા ચાલે છે કે જ્ઞાનકાર અવસ્થામાં દેવ ત્યારે જ્ઞાનમાં જવું કે છે ત્યારે આત્મા રાગી છે એમને જણાયો, જાણનાર છે એમ જણાયો, જણાયો જણાય ગયો. અનુભવ પહેલાની વાત છે, પણ થોડી ધર્મનો અનુભવ થાય એવા જેવી વાત છે. જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જીવાની જેમ કરતા કરવાનું જોવાથી જ્ઞાન કરશે. જે જણાયો ના એ તો એ છે, જે જણાયો બરોબર પડે તે પ્રત્યે થઈ ગયો, બીજો નથી હોય. વર્ણનના પરિણામનો ઉપયોગ અભિમુખ થતા હવે તેને અનુભવ થાય. પોતે જાણનારો માટે કરતાની વ્યાખ્યા કરતા સુધી નહીં, દેશનાચાર્ય ટીકામાં કરતાની વ્યાખ્યા કરતા એ બહુ કરે છે. કરતા એટલે જાણનાર, કરતાનો અર્થ કરે છે કરતા એટલે કે જાણનાર, કર્મ એટલે કે જણાય છે એવો અર્થ કરે છે. પોતે જાણનારો માટે પોતે જાણનારો માટે પોતે કરતા સ્વપ્નને જાણનારો એટલે કોણ નથી. આમાં હું શું એટલે પોતે જાણનારો માટે પોતે કરતા, અને સ્વપ્નને જાણીએ કહ્યું છે કે પોતાને જાણ્યો. આ દુઃખી અમા સ્પષ્ટ વાત છે, કોઈને પૂછવા જાણ્યો નથી, ચર્ચા નથી કે નથી, તર્કનો વિષય નથી. પોતાને જાણ્યો, આ જાણ્યો આવ્યો નંબર ઓમાં જાણી ગયો એ શું આવ્યો, જાણી લીધો એ શું આવ્યો પેલા ન્યાયકાર રસ્તામાં ન્યાયકને જણાવ્યો એમ હતું, જણાવ્યો એમ હતું. આમાં શું છે, પોતાને જાણ્યો હું આ જણાતો હતો પણ જાણ્યો નહોતો, જણાતો તો ન્યાયકર
અનાદિની ભૂલ પકડાતી નહોતી,
આટલું બધું કરીએ છીએ ને કેમ કઈ ખાતું નથી, આટલું બધું કરીએ છીએ ને કેમ કઈ ખાતું નથી. આટલા વર્ષથી ગુરુ ને સાંભળ્યા પણ ગુરુ સમજાણા નહોતા એટલે કઈ થયું નહોતું. ભાઈ જાહેર કરી દીધું કે ધ્યેય સમજાણું તને, કારણ કે ધ્યેય ની વાત સમજવાનું સહેલું છે. નિરપેક્ષ તત્વ છે એની નિરપેક્ષપણે વાત સમજવી બહુ સહેલી છે, પણ પર્યાય વગરના ધ્યેય તત્વને પર્યાય સહિત જ્ઞેય બનાવવું એ સમજવું અઘરું છે. સમજવું અઘરું છે પછી અંદર ઉતારવું પરિણમવું એ તો અગ્રાથી અઘરું છે, મુશ્કેલ નથી, કઠિન જરૂર છે, કઠિન જરૂર છે. એ વાતને ઉતારીને સ્પષ્ટ કરીને પૂજ્યભાઈ આપણા બધાની ઉપર અપૂરો અપૂરો ઉપકાર કર્યો. એટલા માટે ગુરુના ઉપકારને તેઓ શ્રી ભૂલતા નથી, તેઓ શ્રી ગુરુના ઉપકારને ભૂલીને પોતાની વાત કરતા હોત તો આપણને થોડી શંકા ઉભી થાય, એમના માટે કઈ કરતા વાગે. પણ એ વાતે વાતે એ હોય શકવાનો જે ખ્યાલ સ્પષ્ટ કર્યો છે આપણા બધા ઉપરનો, વર્તમાનમાં ગુરુની વાત થોડી મર્મિક રહી ગઈ હતી, મર્મ રહી ગયો તો એ મર્મ ખોલવાનું કામ આપણે કર્યું છે આ ભાઈ. અને એ બદલ એમનો ગુણાનુવાદ તો જે તો કરીએ તો ઓછો છે. અંતરથી તો હું ખરેખર એમ ઈચ્છું છું કે ગુનાનુવાદ કરવાનો કોઈ અર્થ નથી, એવું તો બધાને બોલતા બહુ આવે, બધા ગુરુના ઘણા વખાણ કરે છે, પણ એમના બતાવેલા માર્ગે પોતાના જીવનમાં યથાર્થ નિજ ભગવાનનું મહાત્મ્ય લાવીને ધ્યેયનું મહાત્મ્ય યથાર્થ લાવી રૂચિ માર્ગમાંથી ઘટાડી અંતર્મુક્તા વાળી રૂચિ વાળો પુરુષાર્થ પ્રગટ કરી અને કૃતેવે જે કર્યું અને બતાવ્યું, ભાઈશ્રીએ જે કર્યું અને બતાવ્યું એ કરીને અહીંથી જઈએ તો આપણે એમનું જે ઋણ છે એ અદા કરવાનું કઈ કામ થયું કહેવાય. આથી વિશેષ કેટલું કહી શકાય એવું છે પણ કહેવાની મનાય છે, ત્યારે તેને થોડાક સમયમાં બતાવવું છે. એટલે આ ભાવ ખ્યાલમાં રાખીએ, કયું વાસ્તવિક છે તે બતાવ્યું અને બેને જુદા જુદા જોનારને પ્રભાવ થતો નથી એ પણ બતાવ્યું. એનું નામ ધ્યેયપૂર્વકની કે થાય છે એવી રીત ભાઈ બતાવી છે. એવા ભાઈ બતાવ્યું તો સ્વસ્થ જીવનપૂર્વક થાય, એમનું અધ્યાત્મ જીવન પણ આપણા લાભાર્થે વિશેષ વિશેષ આગળ વધતું જાય, કારણ કે એમનો લાભ તો સદાય પ્રોત્સાહન કરે, એનો આખું ભવિષ્ય સ્પષ્ટ થઈ ગયું છે. એ શું છે, શું થવાના છે, શું કરવાના છે, બધું ચોખ્ખું થઈ ગયું છે. આપણે આત્મવિશ્વાસ જોવો કે આપણા લાભ માટે લાંબો સમય આપણી વચ્ચે રહે અને આપણે પણ આપણા આયુષ્યની એવી ભાવના ભાઈ કે ભાઈની હાજરી સુધી આપણે પણ રોકાઈએ. આ પ્રકારે આવા એક અદભુત રહસ્યના પાત્ર એવા પૂજ્ય ભાઈનો સતાયો થવાનો ભાવ બધાની વચ્ચે અને બધાના વતી પ્રગટ કરી
જીવન સમય કાળ માટે રૂચ્યું છે અને આપણને પણ સમય કાળ ઘટાડવાના જો પ્રયત્ન આ સુધી છે અને સમય કાળ જીવનનું ધ્યેય છે એમ કરીને આપણને સમય છે. શુકાચાર્ય પછી અમિત શુકાચાર્ય વિચાર્યું અને બધાને જીવન કરે છે એ ગુરુદેવ પછી કાશી વિશે તો આપણા જીવનમાં તો પૂજ્ય થાય છે બહુ સુંદર રીતે. કે એની એના ભાગે ભાગને આપણે વિચારી આવી એમાં મંદિર છે અમુક સિદ્ધાંતો આપ્યા જે જીવનભર જીવાય જાણનાર છું જાણનાર નથી જાણનાર જણાય છે પણ મને જણાતું નથી પ્રમાણમાં બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં એ ઉત્તરાયણ બહુ સુંદર ઉંધી જ્ઞાન જ્ઞાન નથી આમ અને અનેક રીતે અમુક શોર્ટ વાક્યોમાં એને આખા સમયનો સિદ્ધાંત ઘૂંચાવવાનો પ્રયત્ન કરે છે અને ગુજરાતી ઘી કલ્યાણ થાય અને ખાપણું પણ કલ્યાણ થાય એવી એમની ભાવના છે એ ઉપરાંત આપણે જોઈએ છીએ ઉત્તરાયણને પંતપુર પંતપુર કહે છે કે એમનું જીવન આદર્શ અને વ્યવહાર નિશ્ચય અને આદર્શ અને વાસ્તવિકતા નિશ્ચય અને વ્યવહાર બધું એ પદ્ધતિ છે કે સૂર્ય નિશ્ચય પરંતુ ના પડે પણ એના જીવનમાં ક્યાંય વ્યવહારમાં ઉણપ હેતુ નિશ્ચય છે તો એનું જીવન એ રીતે આપણે અપનાવવા જોઈએ છે નિશ્ચય તો એટલું જ આપણા જીવનને પ્રાપ્ત કરશે પણ વ્યવહારનું બી જીવન જોઈએ તો મને ખરેખર લાગે છે કે આ કાળમાં ઇનપરફેક્ટ હોય પછી મેં પરફેક્ટ ઇન માઇન્ડ હું બહુ નમસ્કાર કરવા બધા લોકો નથી હું તમને શું છું શું શું તમને આપે અને પોતાનું તો કલ્યાણ કરી રહ્યા છે અને અમારા કલ્યાણમાં મૂળ કરવાનું નિર્માણ
ફતેહમલ રાજકુમારને પ્રભુએ આજ્ઞા કરી કે તમે ભરતભૂમિમાં જાઓ અને આધ્યાત્મ ક્રાંતિ લાવો ઘણા જીવોના ઉપાદાન પાક્યા છે અને તમને ત્યાં જાઓ આજ્ઞા આપીને ફતેહકુમાર શ્રી ગાંધી સ્વામી આપણા ગુરુદેવ તરીકે અહીંયા બધા ત્યાર પછી 87 વર્ષ પહેલા સિમંદર ભગવાનને વિચાર આવ્યો કે આપણે ફતેહકુમારને તો મોકલ્યા તો એમના વારસદારને તો મારે ત્યાં મોકલવા જોઈએ ફતેહકુમારજીનું ગાંધી સ્વામી પૂછે ગુરુદેવશ્રીનું કાર્યક્ષેત્ર ઘણું મોટું છે અને એને સંભાળનારની જરૂર છે જેમ એક પિતા આખી જિંદગી કરોડો રૂપિયા કમાય અને એના વહીવટ માટે એક એને વિચાર આવે કે મારો વારસદાર છે એટલે એના પુત્ર માટે બિલ કરતા છે એમ એક પિતા પુત્રનો જેમ સંબંધ હોય છે એમ પૂછે ગુરુદેવ પ્રતિ લગભગ 40 વર્ષે પૂછે ભાઈશ્રીનો અહીંયા એમના વારસ આધ્યાત્મિક વારસદાર તરીકે અહીંયા જન્મ કરશે એટલે પૂછે ભાઈ પૂછે ગુરુદેવશ્રીના આધ્યાત્મિક વારસદાર છે એમાં કોઈ સત્તા નથી ના વ્યવસ્થા શ્રીમંત ભગવાન ગોઠવે એવી એક મને વાત જાણે છે બીજું પૂછે ભાઈ તરફથી આપણને સૌને મોટા ઘણું ધ્યાન આવ્યું છે કે ભાઈ તમે બધા આવાથી સમાન છો અને મોટા ઘરનું કેણ આવે ત્યારે આગળ મોઢું જોવા ધોવાદાર જવાય એ પણ ભાઈનું કેણ આવ્યું છે કે તમે બધાને જીત થવાની હવે ભૂમિકા થઈ છે તમે સૌ જતી મારી જોડે પધારો તો ભાઈને ગયા જન્મ દિવસે કીધું હતું કે પણ ભાઈને ફરીથી હું પુનઃવિનંતી કરું છું તમે ભાઈ આપની આગળ નહીં પાછળ નહીં પણ આપની સાથે સાથે જીત થવા માટે તમામ પુરસાદ આજના દિવસે કરીશું એવો અમે સંકલ્પ કરીએ છીએ પૂજ્ય ભાઈશ્રી 27 વર્ષના ગાયક હું નથી કહેતો પણ અહીંયા બેઠાના બધાની ઉંમર એમને લાગી ને ભાઈ 25 વર્ષ ઉત્પાદા થાય અને આપણા બધા માટે આરાધના કરી પ્રતિક બનીને આપણને એમનો લાભ મળતો રહે આપતા સોનાવતી હું એવી મારી ભાવના વ્યક્ત કરું છું
આજના પૂજ્યભાઈના જન્મદિવસ નિમિત્તે આપણે બધાને આ ઉપરથી અમને મોકો મળ્યો પૂજ્ય ગુરુદેવશ્રીએ અનંત અનંત ઉપચાર કરીને જૈન દર્શનનું અપૂર્વ તત્વ જે શાસ્ત્રમાં હતું જ્ઞાનીઓના હૃદયમાં હતું તે મનમાં મોકલી અને આપણને બતાવેલો છતાં પણ ગુરુદેવને પ્રત્યક્ષ વર્ષો સુધી શ્રવણ કરવા છતાં પણ એમાં રહેલા રહસ્યને આપણને ત્યાં સુધી પહોંચવાનું એમની હયાતી દરમિયાન યોગ આપતો ન થયો એ પણ આપણી કોઈ પર્યાય નહીં યોગ્યતા. ત્યારબાદ